એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષયમાં ઊંડા ઉતરવાના છીએ જેણે એમ કહી શકાય કે દુનિયાભરના વિચારો અને કળા પર બહુ મોટી અસર કરી છે, ફ્રેન્ચ સાહિત્ય.
બિલકુલ. અને આ સમજવા માટે આપણી પાસે આધાર છે જ્હોન ડી લાયન્સના બે પુસ્તકો. તેઓ ફ્રેન્ચ સાહિત્યના બહુ મોટા વિદ્વાન ગણાય છે.
હા, એક એમનું વિસ્તૃત પુસ્તક છે ફ્રેન્ચ લિટરેચર અ કલ્ચરલ સિન્થેસિસ, અને બીજું પેલું ટૂંકું ફ્રેન્ચ લિટરેચર અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન.
બરાબર.
પણ સવાલ એ થાય કે આપણે આજે ફ્રેન્ચ સાહિત્ય વિશે શા માટે વાત કરવી જોઈએ? શું એ ફ્રાન્સ પૂરતું જ નથી?
અચ્છા, સારો સવાલ છે. પણ વાત એમ છે કે માત્ર ફ્રાન્સની વાત નથી. તમે જુઓ, એના વિચારો, એની શૈલીઓ, એની ચર્ચાઓ, એણે આખી દુનિયાની સંસ્કૃતિ, રાજકારણ, કલાત્મક અભિવ્યક્તિ આ બધાને ઘડવામાં બહુ મોટો ભાગ ભજવ્યો છે. એટલે એને સમજવું, એક રીતે કહીએ તો માનવ વિચાર અને લાગણીની જે સીમાઓ છે ને, એને સમજવા જેવું છે.
એટલે આજનો આપણો હેતુ એ નથી કે ખાલી મોટા મોટા લેખકો કે પુસ્તકોના નામ ગણાવી દઈએ.
ના, બિલકુલ નહીં.
આપણે એ સમજવું છે કે ફ્રેન્ચ સાહિત્યને શું વસ્તુ ખાસ બનાવે છે, શું એની વિશિષ્ટતા છે, કઈ રીતે સદીઓ સુધી ટકી રહ્યું એક સાંસ્કૃતિક શક્તિ તરીકે, અને ખાસ તો સમાજને આકાર આપવામાં એનો શું રોલ રહ્યો છે, એની પાછળના ગોલ એટલે કે હેતુઓ શું હતા.
બરાબર. તો શરૂઆત લેખકથી જ કરીએ. જ્હોન ડી લાયન્સ, જેમ મેં કહ્યું, ફ્રેન્ચ સાહિત્યના ક્ષેત્રમાં એમનું બહુ મોટું નામ છે.
હા,
યુનિવર્સિટી ઓફ વર્જિનિયામાં ફ્રેન્ચ અને ફ્રેન્કોફોન સ્ટડીઝના ચેર હતા. યેલ યુનિવર્સિટીમાંથી પીએચડી કર્યું છે. એમની માસ્ટરી ખાસ કરીને પેલું પ્રારંભિક આધુનિક ફ્રેન્ચ સાહિત્ય છે ને, 17મી સદીનું નાટક અને સાહિત્ય, ફિલોસોફી, રાજકારણ, આ બધા વચ્ચે શું સંબંધ છે એના પર છે.
પણ બીજા ઘણા વિદ્વાનો હોય છે, લાયન્સના અભિગમમાં એવું શું અલગ છે એમના દ્રષ્ટિકોણમાં?
લાયન્સની ખાસિયત એ છે કે એમનામાં ત્રણ વસ્તુઓનો સંગમ જોવા મળે છે. એક તો ઊંડું ઐતિહાસિક જ્ઞાન, બીજું સૈદ્ધાંતિક સમજ, અને ત્રીજું એમની લખવાની શૈલી એકદમ સરળ છે.
અચ્છા,
એટલે અઘરા વિચારો પણ સામાન્ય વાચક સમજી શકે. પણ સૌથી રસપ્રદ વાત, જે કદાચ આપણને નવાઈ પમાડે, તે એમના પુસ્તકોનો મુખ્ય મુદ્દો છે.
શું છે?
એ કહે છે કે ફ્રેન્ચ સાહિત્ય કોઈ કુદરતી રીતે આપોઆપ ઉગી નીકળેલી વસ્તુ નથી. હા, તે એક સભાનપણે, એમ કહી શકાય કે નિર્મિત કરાયેલો સાંસ્કૃતિક ખ્યાલ છે.
નિર્મિત મતલબ પ્લાન કરીને બનાવ્યું હોય એવું?
હા, અમુક અંશે એવું કહી શકાય. લાયન્સ બતાવે છે કે પેલી એકેડેમી ફ્રાન્સેસ છે ને, ફ્રેન્ચ એકેડેમી,
હા હા સાંભળ્યું છે,
1635માં સ્થપાઈ. એની સ્થાપના પછી ભાષાના નિયમો નક્કી કરવા, કયા સાહિત્યને સારું ગણવું, આ બધું યુનો એક રીતે રાષ્ટ્રીય અને સાંસ્કૃતિક ઓળખ બનાવવાનો ભાગ હતો.
એટલે કે એ સંસ્થાઓનો એક ચોક્કસ ગોલ હતો.
બરાબર. ફ્રેન્ચ ભાષા અને સાહિત્યને એક ચોક્કસ દિશા આપવી. બીજું, લાયન્સ એ પણ બતાવે છે કે ફ્રેન્ચ સાહિત્ય હંમેશા પોતાના ભૂતકાળ સાથે વાતો કરતું રહ્યું છે.
એટલે
ક્યારેક નિયમોને વળગી રહે છે, તો ક્યારેક બળવો કરે છે, ક્યારેક એકદમ સ્પષ્ટતા પર ભાર મૂકે, તો ક્યારેક અસ્પષ્ટતાને લાગણીને મહત્વ આપે. એ સતત ચાલતો સંવાદ છે.
બહુ રસપ્રદ વાત છે. તો આ બંને પુસ્તકો, પેલું લાંબુ કલ્ચરલ સિન્થેસિસ અને ટૂંકું વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન, આ નિર્મિત ઓળખ અને સંવાદને કેવી રીતે રજૂ કરે છે, એમના મુખ્ય વિચારો શું છે?
જુઓ, જે મોટું પુસ્તક છે કલ્ચરલ સિન્થેસિસ, એ લગભગ 1000 વર્ષના ફ્રેન્ચ સાહિત્યના ઇતિહાસને જુએ છે. પણ કેવી રીતે? એક સાંસ્કૃતિક વાર્તા તરીકે. એ બતાવે છે કે સાહિત્ય કેવી રીતે ફ્રેન્ચ સમાજ, યુરોપના વિચારો, દુનિયાની ચળવળો, આ બધાનું પ્રતિબિંબ પાડે છે. અને ખાલી પ્રતિબિંબ નહીં, એને ઘડે પણ છે.
એટલે સાહિત્યનો રોલ એક અરીસા જેવો પણ અને એક ઘડવૈયા જેવો પણ.
બરાબર. એ ઔપચારિક નવીનતા દાર્શનિક ઊંડાણ અને સામાજિક જોડાણના મિશ્રણ પર ભાર મૂકે છે, મધ્યયુગથી અત્યાર સુધી.
અને પેલું બીજું ટૂંકું પુસ્તક વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન, એ ખાલી આનો સારાંશ છે?
ના, એ થોડું અલગ રીતે જાય છે. એ સમય પ્રમાણે ઇતિહાસ નથી કહેતું, એ થીમ્સ એટલે કે વિષયો પર ધ્યાન આપે છે.
અચ્છા.
એનો મુખ્ય સવાલ એ નથી કે ફ્રેન્ચ સાહિત્ય શું છે, પણ એ છે કે કઈ બાબતો સાહિત્યને ફ્રેન્ચ બનાવે છે.
રસપ્રદ.
અને દલીલ કરે છે કે આ ફ્રેન્ચનેસ જે છે ને એ ભાષા વિશે, પ્રદેશ વિશે, નિયમોના મહત્ત્વ વિશે, તર્ક પરના ભાર વિશે અને ખાસ તો લેખકની જાહેર ભૂમિકા, પબ્લિક રોલ શું હોવી જોઈએ એના પર સદીઓથી જે સભાન ચર્ચાઓ થઈ, જે નિર્ણયો લેવાયા એના દ્વારા ઘડાઈ છે.
એટલે અહીં પેલો ગોલ ભાષા અને નિયમો નક્કી કરવા પાછળનો અને લેખકનો રોલ, સમાજમાં એમની ભૂમિકા એ કેન્દ્રમાં છે.
બરાબર. એટલે બંને પુસ્તકો આપણને ખાલી લેખકો અને કૃતિઓની યાદી નથી આપતા, પણ એ સમજાવે છે કે આખી પરંપરા બની કેવી રીતે, સમાજ પર એનો પ્રભાવ શું રહ્યો અને એણે કયા મોટા સવારો ઉઠાવ્યા.
સાચી વાત, એ ખાલી ભૂતકાળ નથી પણ એક જીવંત વાર્તાલાપ જેવો લાગે છે.
બરાબર. તો ચાલો આ વાર્તાલાપના કેટલાક મુખ્ય સ્ટેશનો પર થોભીએ, એના વિચારોમાં ઊંડા ઉતરીએ. શરૂઆત કરીએ મધ્યયુગથી, જ્યાંથી એમ કહી શકાય કે ફ્રેન્ચ સાહિત્યના પાયા નંખાયા.
એ સમયે જ્યારે લેટિન ભાષાનું ચલણ ઘટતું ગયું અને લોકોની બોલી એટલે કે ફ્રેન્ચ સાહિત્યમાં વપરાવા લાગી, ખરું ને?
હા, અને એના કારણે નવી શૈલીઓ આવી. પેલી ચાન્સન્સ ડી ગસ્ટે,
ચાન્સન્સ ડી ગેસ્ટે,
વીરગાથાઓ એમને.
હા બરાબર. અને દરબારી પ્રેમ કથાઓ,
કોટલી રોમાન્સ.
ક્રિટિન ડી ટ્રોયસ જેવા લેખકોએ વાર્તા કહેવાની એવી રીતો અને વિષયો શરૂ કર્યા જેની અસર સદીઓ સુધી રહી.
અને અહીં પેલી નિર્મિત ઓળખવાળી વાત ફરી આવે નહીં? તમે કહ્યું એમ લાયન્સ કહે છે કે ફ્રાન્સ કે ફ્રેન્ચ ભાષા કંઈ આમ જ નહોતા આવી ગયા.
ચોક્કસ. લાયન્સ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શનમાં ખાસ ભાર મૂકે છે કે આ એક રાજકીય અને સાંસ્કૃતિક પ્રક્રિયા હતી, આ કોઈ કુદરતી ઘટના નહોતી.
દાખલા તરીકે, જેમ કે 1442ના સ્ટ્રાસબર્ગ ઓથ્સ, એમાં પહેલીવાર રોમાન્સ ભાષાનો લેખિત ઉપયોગ થયો, અને ખાસ કરીને 1539નો વિલર્સ કોટ્રેઝનો વટહુકુમ.
હા, એણે શું કર્યું?
એણે પેરિસની જે બોલી હતી ને એને કાયદા અને વહીવટની સત્તાવાર ભાષા બનાવી દીધી. આ ભાષાને સ્ટાન્ડર્ડ બનાવવાનો અને એના દ્વારા એક રાષ્ટ્રીય ઓળખ બનાવવાનો સભાન ગોલ હતો, અને આમાં સાહિત્યનો રોલ બહુ મોટો હતો.
સમજાયું. આ પછી આવી 17મી સદી, જેને ક્લાસિકલ યુગ કહે છે. એટલે તરત મનમાં આવે નિયમો, વ્યવસ્થા, શિસ્ત.
હા, આ યુગની ઓળખ જ છે ઔપચારિક પૂર્ણતા અને મનોવૈજ્ઞાનિક ઊંડાણનું સંતુલન. કોર્નેલ, રેસીન, મોલિયર, પાસ્કલ, આ બધા મોટા નામો આ સમયના છે.
અને પેલી એકેડેમી ફ્રાન્સેઝ પણ આ જ સમયે સ્થપાઈ નહીં?
બરાબર. 1635માં કાર્ડિનલ રિશેલ્યો દ્વારા. અને એનો જાહેર ગોલ શું હતો? ભાષાને શુદ્ધ કરવી, એના નિયમો બનાવવા, સાહિત્યના ધોરણો નક્કી કરવા. આ સંસ્થાએ ફ્રેન્ચ સાહિત્યની ઓળખ ઘડવામાં અને એને કંટ્રોલ કરવામાં બહુ મોટો રોલ ભજવ્યો.
અને એ સમયના નાટકોના પ્રખ્યાત નિયમો, પેલી ત્રણ એકતા, સમય, સ્થળ અને કાર્યની એકતા, એ તો બહુ બંધન કરતા લાગે. એનો હેતુ શું હતો?
જો, એ ખાલી બંધનો નહોતા. લાયન સમજાવે છે કે આ નિયમો પાછળનો ગોલ હતો વ્રેઝેમ્બલન્સ અને બ્યાસિયોન્સ.
એટલે
વ્રેઝેમ્બલન્સ એટલે વાસ્તવિક લાગે એવો, બિલીવેબલ, અને બ્યાસિયોન્સ એટલે શિષ્ટાચાર, યોગ્યતા. આના દ્વારા એક પ્રકારનો બૌદ્ધિક અને કલાત્મક આનંદ આપવાનો હેતુ હતો.
અચ્છા.
એમ કે મર્યાદામાં રહીને કળાની સિદ્ધિ મેળવવી, અને મોલિયરે આનું બેસ્ટ ઉદાહરણ છે.
કઈ રીતે?
એ નિયમોની અંદર જ રહ્યા, પણ સમાજ પર એટલો ધારદાર કટાક્ષ કર્યો. એમણે બતાવ્યું કે નિયમોની અંદર પણ સ્વતંત્રતા અને સર્જનાત્મકતા શક્ય છે.
આ ક્લાસિકલ યુગે તો પછી આખા યુરોપ પર બહુ લાંબો સમય પ્રભાવ પાડ્યો.
ચોક્કસ. પછી આવી 18મી સદી, જ્ઞાન પ્રકાશનો યુગ, એનલાઇટનમેન્ટ. અહીં સાહિત્યનો રોલ બદલાયો હોય એવું સ્પષ્ટ દેખાય છે.
હા, કેવી રીતે?
લેખકોએ પોતાના લખાણોથી પરંપરાગત સત્તા, ધર્મ, સામાજિક અન્યાય, આ બધા પર સીધા પ્રહાર કર્યા.
અને નવલકથા પણ આજ સમયમાં આગળ આવી નહીં?
હા, એણે વ્યક્તિગત અનુભવો અને સામાજિક વાસ્તવિકતાઓને રજૂ કરવા માટે એક નવું પ્લેટફોર્મ આપ્યું.
આ યુગમાં ક્લાર્તે એટલે કે સ્પષ્ટતા, તર્ક પર બહુ ભાર હતો ને, દેકાર્તની અસર લાગે છે.
હા, વોલ્ટેરની શૈલી જુઓ, એકદમ સ્પષ્ટ, તર્કબદ્ધ, સીધી વાત. પણ લાયન્સ એ પણ યાદ અપાવે છે કે આ ખાલી તર્કનો જ યુગ નહોતો.
એટલે
તર્કના બીજા પાસાઓ પણ હતા, જેમ કે જુસ્સો, શ્રદ્ધા, વ્યક્તિગત લાગણીઓ. રૂસોએ લાગણીની પ્રમાણિકતા પર ભાર મૂક્યો. પાસ્કેલે જે આમ તો 17મી સદીના પણ જેમની અસર ચાલુ રહી તર્કની પેલે પારની તીવ્ર શ્રદ્ધાની વાત કરી.
એટલે તર્ક અને લાગણી વચ્ચેનો સંઘર્ષ.
બરાબર. એ તણાવ ફ્રેન્ચ સાહિત્યમાં સતત જોવા મળે છે અને આ જ્ઞાન પ્રકાશના યુગના સાહિત્યે ફ્રેન્ચ ક્રાંતિ માટેની બૌદ્ધિક ભૂમિકા તૈયાર કરવામાં ચોક્કસપણે બહુ મોટો રોલ ભજવ્યો.
પછી આવી 19મી સદી, રોમેન્ટિકવાદ અને વાસ્તવવાદ બે મોટા પ્રવાહો.
હા, પહેલા રોમેન્ટિકવાદ. વિક્ટર હ્યુગો જેવા લેખકો, આ એક રીતે ક્લાસિકલ નિયમો સામે બળવો હતો.
શેના પર ભાર હતો?
વ્યક્તિગત લાગણી, કલ્પના, ઇતિહાસ, સ્વતંત્રતા, નિયમો સામે વ્યક્તિની અભિવ્યક્તિનો સંઘર્ષ એ મુખ્ય બન્યો.
અને પછી વાસ્તવવાદ, બાલ્ઝાક, ફ્લોબર્ટ, ઝોલા.
ત્યાં સાહિત્યનો રોલ ફરી બદલાયો. એ જાણે સમાજનું વૈજ્ઞાનિક અવલોકન બની ગયું, એકદમ ઓબ્જેક્ટિવ.
એટલે
લેખકોએ સમાજનું, એના વર્ગોનું, એની સમસ્યાઓનું બારીકાઈથી વાસ્તવિક ચિત્ર આપવાનો પ્રયત્ન કર્યો. બાલ્ઝાકની લા કોમેડ્યુમેન આખા સમાજને આવરી લેવાનો પ્રયાસ હતો. ફ્લોબર્ટની મદામ બોવરી જુઓ, મધ્યમવર્ગીય જીવનની કડવી વાસ્તવિકતા, એમના ભ્રમ. નવલકથા જાણે વ્યક્તિ અને સમાજ વચ્ચેના જટિલ સંબંધોની લેબોરેટરી બની ગઈ. મૂડીવાદ, સામાજિક દબાણો, આ બધું એમાં આવ્યું.
અને છેલ્લે 20મી સદી અને એ પછીનો સમય, પ્રયોગો ચાલુ રહ્યા.
હા, અને વધુ આમૂલ બન્યા. ભાષા સાથે, વાર્તા કહેવાની રીત સાથે, સમય અને ચેતના સાથે પ્રયોગો થયા. માર્સેલ પ્રૂસ્ટ જુઓ, સ્મૃતિ અને ચેતનાનો પ્રવાહ પકડવાનો પ્રયાસ. અતિવાસ્તવવાદીઓ, સુરિયલિસ્ટ્સ, સ્વપ્ન અને અચેતન મન પર ફોકસ.
અને આ સમયમાં લેખકની સામાજિક ભૂમિકા વધુ સ્પષ્ટ થઈ. નહીં, પેલો એખડીવા ઓંગાજીનો ખ્યાલ, એટલે કે પ્રતિબદ્ધ લેખક.
બરાબર કહ્યું. લેખક હવે ખાલી કલાકાર નથી, એ એક જાહેર બુદ્ધિજીવી છે જેણે સમાજના નૈતિક અને રાજકીય મુદ્દાઓ પર બોલવું જોઈએ, એ એનો રોલ છે.
પેલું ડ્રેફસ અફેર વખતે એમિલ ઝોલાનો પત્ર જાક્યુસ.
હા, એ ઉત્તમ ઉદાહરણ છે. પછી સાર્ત્રે અને કામુ જેવા અસ્તિત્વવાદીઓએ આ ભૂમિકાને વધુ મજબૂત બનાવી. લેખકનો રોલ હવે સ્પષ્ટપણે સામાજિક અને રાજકીય બની ગયો.
આની સાથે ફ્રાન્સના વસાહતી ઇતિહાસની અસર પણ દેખાઈ જશે સાહિત્ય પર.
ચોક્કસ. 20મી સદીમાં ફ્રાન્કોફોન સાહિત્યનો ઉદય થયો.
એટલે
ફ્રાન્સની જે ભૂતપૂર્વ વસાહતો હતી, આફ્રિકા, કેરેબિયન વગેરે, ત્યાંના લેખકો જેમણે ફ્રેન્ચ ભાષામાં લખવાનું શરૂ કર્યું. એમે સેઝર, લિયોપોલ્ડ સેદાર સેંગોર જેવા લેખકો.
એમણે શું કર્યું?
એમણે ફ્રેન્ચ ભાષાનો જ ઉપયોગ કરીને વસાહતવાદની ટીકા કરી, પોતાની સાંસ્કૃતિક ઓળખને સ્થાપિત કરી. આનાથી ફ્રેન્ચ સાહિત્યની વ્યાખ્યા જ બદલાઈ ગઈ, એને પડકાર મળ્યો. અને સિમોન ડી બોવુઆર જેવા લેખકોએ લિંગભેદ, સ્ત્રી મુક્તિ જેવા મુદ્દાઓને સાહિત્યના કેન્દ્રમાં લાવ્યા.
ખૂબ સરસ. આખી સફર જોયા પછી લાયન્સના પુસ્તકોમાંથી કયા મુખ્ય વિચારો કે સંદેશાઓ આપણે તારવી શકીએ? મને લાગે છે પહેલો મુદ્દો તો એ જ કે સાહિત્યના સ્વરૂપો ક્યારે સ્થિર નથી હોતા, એ બદલાતા રહે છે, સમાજના પરિવર્તનો સાથે જોડાયેલા હોય છે. અને પેલી વાત કે ફ્રેન્ચ સાહિત્ય એક ઓળખ બનાવવામાં આવી હતી.
બરાબર. અને આને આપણે આપણી આસપાસ પણ જોઈ શકીએ, જેમ કે આપણી ભાષાઓ, કલાઓ, પરંપરાઓ એ સમય સાથે કેવી રીતે બદલાય છે. ક્યારેક કોઈ સંસ્થા કે સરકાર એને ચોક્કસ દિશા આપવાનો પ્રયાસ કરે, જેમ શિક્ષણ નીતિ ભાષાના ઉપયોગ પર અસર કરે.
હા, એ પણ એક નિર્મિત ઓળખ જેવી પ્રક્રિયા થઈ, જેનો ગોલ ચોક્કસ હોય.
સાચી વાત. બીજો મુખ્ય વિચાર પેલો તર્ક અને લાગણી વચ્ચેનો સંવાદ. ફ્રેન્ચ સાહિત્યમાં એક બાજુ સ્પષ્ટતા, તર્ક પર ભાર છે, તો બીજી બાજુ જુસ્સો, શ્રદ્ધા, વ્યક્તિગત અનુભૂતિ, એને પણ સ્થાન છે.
હા, અને આ તો આપણા રોજિંદા જીવન જેવું જ છે. આપણે નિર્ણયો લઈએ ત્યારે ક્યારેક મગજથી વિચારીએ, ક્યારેક દિલથી, એ સંતુલન શોધવું પડે.
બિલકુલ. ત્રીજો મુદ્દો લેખકની ભૂમિકાનો, વ્યક્તિગત કળા અને સામાજિક જવાબદારી, એ બે વચ્ચેનો તણાવ. અને ફ્રાન્સમાં ખાસ કરીને લેખક પાસે જાહેર અવાજ બનવાની અપેક્ષા.
આ આજે પણ એટલું જ સુસંગત છે. શું કલાકારો, લેખકો, બુદ્ધિજીવીઓએ સમાજના પ્રશ્નો પર બોલવું જોઈએ? એમનો રોલ શું? ખાલી મનોરંજન કે પછી સમાજને દિશા ચિંધવી? આ ચર્ચા તો આપણે ત્યાં પણ ચાલ્યા જ કરે છે.
ચોક્કસ. ચોથો મુદ્દો પરંપરા અને નવીનતાનો. નિયમો પાળવા કે તોડવા. ફ્રેન્ચ સાહિત્ય બતાવે છે કે પરંપરા સાથે રહીને પણ નવીનતા શક્ય છે. જેમ ક્લાસિકલ યુગમાં નિયમોની અંદર સિદ્ધિ મેળવી અને રોમેન્ટિક્સ એનો વિરોધ કર્યો.
હા, આ પણ જાણીતો સંઘર્ષ છે. આપણે આપણા રિવાજો તહેવારોમાં કેવી રીતે પરંપરા જાળવીએ છીએ અને સાથે સાથે બદલાતા સમય મુજબ ફેરફાર પણ કરીએ છીએ, એ સતત ચાલતું રહે છે.
અને પાંચમો મુદ્દો વૈશ્વિક પ્રભાવ અને બીજા સાથેનો સંવાદ. ફ્રેન્ચ મોડેલો દુનિયાભરમાં ફેલાયા, પણ પછી એણે પોતાના વસાહતી ભૂતકાળ અને એમાંથી ઉભરેલા નવા અવાજો ફ્રેન્કો ફોન સાથે પણ વાત કરવી પડી.
આ ગ્લોબલાઇઝેશનના સમયમાં બહુ મહત્વનું છે. કેવી રીતે વૈશ્વિક સંસ્કૃતિ સ્થાનિક ઓળખ પર અસર કરે છે, કેવી રીતે અલગ અલગ સંસ્કૃતિઓ એકબીજા પાસેથી શીખે છે અને એકબીજાને પડકારે પણ છે.
સાચી વાત છે.
લાયન્સના વિશ્લેષણમાં ઘણા ઊંડા વિચારો છે. કેટલાક એવા વિચારો જે ખરેખર યાદ રહી જાય એવા છે, એને ફરી જોઈએ.
હા, ચોક્કસ. એક તો એ કે ફ્રેન્ચ સાહિત્યમાં કલા ક્યારે જીવન સમાજ રાજકારણથી અલગ નથી રહી. એ હંમેશા વ્યક્તિ અને સમાજ, સૌંદર્ય અને નૈતિકતા વચ્ચેનો સંવાદ રહ્યો છે.
એનો રોલ હંમેશા સામાજિક રહ્યો છે.
બીજો પેલો ક્લાસિકલ યુગવાળો વિચાર મને બહુ ગમ્યો કે એની મહાનતા નિયમોના આંધ્રાપાલનમાં નથી, પણ મર્યાદામાં રહીને સ્વતંત્રતા અને સર્જનાત્મકતા શોધવામાં છે. નિયમો પડકાર બની શકે છે.
બરાબર. ત્રીજો મુદ્દો એ કે ફ્રેન્ચ સાહિત્ય ઘણીવાર સમાજમાં શું થવાનું છે એની આગાહી કરનારું કે પછી એને ઉશ્કેરનારું પણ રહ્યું છે. મોટા ફેરફારો પહેલાં સાહિત્યમાં નવીનતા આવી છે. જણે સાહિત્યનો એક રોલ ભવિષ્ય જોવાનો પણ હોય.
અને પેલો સૌથી મૂળભૂત વિચાર કે ફ્રેન્ચ સાહિત્ય અને ઓળખ કુદરતી નથી, પણ સભાન પ્રયાસોથી બનાવવામાં આવી હતી. સંસ્કૃતિ નિર્મિત હોય છે.
અને છેલ્લો, લેખકની ભૂમિકા વિશે કે ફ્રાન્સમાં લેખક ખાલી પોતાની મસ્તીમાં રહેતો કલાકાર નથી. લેખન એક જાહેર અને ઘણીવાર રાજકીય કાર્ય છે. એની પાસે સમાજ પ્રત્યે જવાબદારી નિભાવવાનો ગોલ અપેક્ષિત છે. આ બધું જાણવું બહુ રસપ્રદ છે, પણ આપણા રોજિંદા જીવનમાં આ વાતો કઈ રીતે ઉપયોગી થઈ શકે?
ઘણી રીતે. પહેલું તો ક્રિટિકલ થિંકિંગ, એટલે કે વિવેચનાત્મક વિચારસરણી કેળવવામાં મદદ મળે.
કેવી રીતે?
જ્યારે આપણે સમજીએ કે રાષ્ટ્રીય ઓળખ જેવી બાબતો પણ બનાવાય છે, ત્યારે આપણે આપણી આસપાસની વાતો, દાવાઓ એ બધાને વધુ ધ્યાનથી જોઈએ. આપણે પૂછીએ, આ કોણ કહી રહ્યું છે, શા માટે કહી રહ્યું છે, એમનો હેતુ શું છે.
સાચી વાત. અને પેલી મર્યાદામાં સ્વતંત્રતાવાળી વાત,
એ તો ક્રિએટિવિટી માટે બહુ કામની છે. ઘણીવાર લાગે કે આપણી પાસે સાધનો ઓછા છે, નિયમો બહુ છે, પણ ક્લાસિકલ યુગ શીખવે છે કે મર્યાદાઓ પણ નવીનતા માટે પ્રેરણા બની શકે છે. ઓછામાં વધુ કરવું, નિયમોનો રચનાત્મક ઉપયોગ કરવો એ શીખી શકાય, ભલે ઓફિસનું કામ હોય કે ઘર ચલાવવાનું હોય.
અને કોમ્યુનિકેશન અને સાંસ્કૃતિક સમજણ વિશે,
ભાષા કેવી રીતે ઓળખ બનાવે છે અને ચર્ચાઓને આકાર આપે છે એ સમજાય છે. પેલી એકેડેમી ફ્રસાંસ હોય કે એનલાઇટનમેન્ટના લેખકો, ભાષાનો કેટલો પાવરફુલ રોલ છે એ દેખાય છે. અને ફ્રાન્કોફોન સાહિત્યના ઉદાહરણ પરથી બીજાના દ્રષ્ટિકોણને સમજવાની સંવેદનશીલતા કેળવાય છે.
હા.
અને છેલ્લે, પરિવર્તન અને પરંપરા વચ્ચેનું સંતુલન. ફ્રેન્ચ સાહિત્યનો ઇતિહાસ બતાવે છે કે જીવંત સંસ્કૃતિ બદલાતી રહે છે. પરંપરાનું માન જાળવવું અને સાથે નવીનતા અપનાવવી, આ કળા જીવનના દરેક ક્ષેત્રમાં કામ લાગે.
આખી ચર્ચા પછી મારા માટે સૌથી મોટો મુદ્દો એ છે કે સાહિત્ય ખાલી વાર્તાઓ નથી કહેતું, એ ખરેખર સંસ્કૃતિ બનાવે છે, એના પર સવાલ ઉઠાવે છે, એને આકાર આપે છે. અને પેલો નિર્મિત ઓળખનો વિચાર ખરેખર વિચારવા જેવો છે. આપણે જેને આપણી સંસ્કૃતિ કહીએ છીએ એ કેટલી સહજ છે અને કેટલી ઘડવામાં આવી છે.
મારા માટે પેલો પરંપરા અને નવીનતા, નિયમો અને સ્વતંત્રતા વચ્ચેનો સતત સંઘર્ષ અને એમાંથી જે સર્જનાત્મકતા જન્મે છે એ વાત બહુ પ્રભાવશાળી રહી. અને લેખકની જાહેર ભૂમિકા, પેલો એખરીવે ઓંગાજેનો વિચાર, શું આજના ડિજિટલ યુગમાં જ્યાં દરેક જણ પોતાનો મત આપી શકે છે, શું લેખક કે બુદ્ધિજીવીની કોઈ ખાસ જવાબદારી બને છે? આ સવાલ મને વિચારતો કરી ગયો.
ચોક્કસ. તો સાર એ છે કે ફ્રેન્ચ સાહિત્ય કોઈ બંધ થઈ ગયેલું પ્રકરણ નથી, પણ એક ચાલુ વાર્તાલાપ છે. એની સાથે જોડાવાથી આપણને આપણી જાતને, સમાજને અને માનવસ્થિતિને વધુ સારી રીતે સમજવામાં મદદ મળે છે. એની જીવંતતા એના સતત બદલાતા રહેવામાં છે.
અને શ્રોતાઓ માટે અંતે એક વિચાર. લાયન્સ પુસ્તકના ભૌતિક સ્વરૂપની પણ વાત કરે છે. કેવી રીતે મધ્યયુગથી આધુનિક યુગ સુધી પુસ્તક પોતે એક ધ્યાનથી રચાયેલી અર્થપૂર્ણ વસ્તુ તરીકે વિકસ્યું. હવે વિચારો, આજે આપણે જે રીતે માહિતી મેળવીએ છીએ, ફોન પર સ્ક્રોલ કરીને, ટૂંકા વિડીયોમાં, સતત આવતા નોટિફિકેશન્સ દ્વારા, ટુકડે ટુકડે, એની સરખામણી પેલા ઇરાદાપૂર્વક ધ્યાનથી રચાયેલા પુસ્તક સાથે કેવી રીતે થઈ શકે? શું માહિતી મેળવવાની આપણી આ રીત આપણા સાંસ્કૃતિક વાર્તાલાપને, આપણી વિચારવાની ક્ષમતાને અને કદાચ આપણી ઓળખને પણ કોઈ નવી રીતે નિર્મિત કરી રહી છે? વિચારવા જેવો પ્રશ્ન છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે.
આ ઓડિયો સારાંશ તમારા માટે ઈકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.